SBS રેડિયો. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, વિશ્વકક્ષાએ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવે છે બ્રેસ્ટ ફીડિંગ વીક, એટલે કે સ્તનપાન સપ્તાહ. આપ જુદા જુદા સમાચારપત્રોમાં, ઓનલાઈન, સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારથી વાકેફ જ હશો કે ખાસ્સા બધા સેલિબ્રિટીઝ પણ હવે બ્રેસ્ટ ફીડિંગના મહત્વ વિશે ખુલીને વાત કરે છે, તે અંગે જાગૃતિ ફેલાવવામાં પોતાનો ફાળો આપે છે. તો ચલો આ વિષય પર આજે વાત કરીએ ડોક્ટર બોસ્કી શાહ સાથે. ડોક્ટર બોસ્કી, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
ધન્યવાદ હરિતા. તો દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે આપણે ઉજવીએ છીએ. યુનિસેફના રિપોર્ટ પ્રમાણે આપણે જોઈએ હરિતા, તો 60% બાળકો, નવજાત શિશુને પહેલા 6 મહિના જે બ્રેસ્ટ ફીડિંગ અને માત્ર બ્રેસ્ટ ફીડિંગ એમના ન્યુટ્રિશન માટે મળવું જોઈએ એ મળતું નથી. એટલે એ માટેની અવેરનેસ વધારવા માટે જુદી જુદી એક્ટિવિટીઝ કરવામાં આવે છે, જુદા જુદા પ્રોગ્રામ્સ કરવામાં આવે છે. અને મેઇન ઉદ્દેશ્ય છે એજ્યુકેશન બધાને આપવું આ વિષયમાં, અને જે માતાઓ સ્તનપાન કરી રહી છે એને સપોર્ટ પ્રોવાઈડ કરવો. આપણે એવું માનીએ છીએ કે દરેક નવજાત શિશુનો આ હક હોવો જોઈએ બ્રેસ્ટ ફીડિંગ એને મળે, અને એ માટે જે કાંઈ પણ થઈ શકે એ કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બ્રેસ્ટ ફીડિંગ વીકને ખૂબ પ્રમોટ કરે છે.
ડોક્ટર બોસ્કી, સામાન્ય રીતે જ્યારે સ્તનપાનની વાત આવે, બ્રેસ્ટ ફીડિંગની વાત આવે, અને જે નવી માતાઓ બનવાની હોય એના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય, ઘણી બધી મૂંઝવણ હોય, શું થશે શું નહીં થાય એ પણ હોય, તો તૈયારી કરવાની જ્યારે વાત છે, એક માતાને કેવી રીતે તૈયાર કરી શકાય મેન્ટલી કે જ્યારે એ આ પરિસ્થિતિનો સામનો કરે ત્યારે એ તૈયાર હોય, કોન્ફિડન્ટ હોય, એનામાં વિશ્વાસ હોય?
જો એ માતા ઓસ્ટ્રેલિયામાં ડિલિવર કરતી હોય તો બ્રેસ્ટ ફીડિંગના એજ્યુકેશન ક્લાસીસ દરેક હોસ્પિટલ રન કરતી હોય છે, અને એ ફર્સ્ટ ટાઈમ પહેલી વખતની માતાઓ હોય એના માટે તો એ ખરેખર ખૂબ સારા ક્લાસીસ હોય છે. ઘણી બધી વખત એવું, જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન માતા એવું જ માને કે એ કેટલું અઘરું હોઈ શકે, અને બધા એનિમલ્સ કરે છે તો બ્રેસ્ટ ફીડિંગ કેવી રીતે અઘરું હોઈ શકે, પણ માણસોની અંદર, આપણા હ્યુમન્સની અંદર બ્રેસ્ટ ફીડિંગ એ એકદમ સરસ રીતે ક્લિક થઈ જ જાય ફર્સ્ટ ટાઈમ મધરમાં, એ તો ઘણું જ ઘણું રેર હોય છે. એટલે બ્રેસ્ટ ફીડિંગના ક્લાસીસ કરે તો એમને પ્રોપર એજ્યુકેશન મળે કે એકચ્યુઅલી એની ટેકનિક શું છે, કેવી રીતે કરવાનું છે, એના કોમન પ્રોબ્લેમ્સ શું હોઈ શકે, અને એમના કોમન ઉપાયો શું હોઈ શકે. તો આવા ક્લાસીસ સારા હોય છે. બીજું, ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન બ્રેસ્ટફીડિંગ એસોસિએશનની વેબસાઇટ છે જે ખૂબ જ રિચ છે રિસોર્સિસ માટે, એટલે એમાં બ્રેસ્ટફીડિંગ માટેની ઇન્ફોર્મેશન નોર્મલ માણસો માટે પણ અલગથી બહુ જ સારી રીતે દેખાડવામાં આવી છે. તો એ બધું વાંચવું પ્રેગ્નન્સી દરમિયાન એ ઇમ્પોર્ટન્ટ છે. જો બ્રેસ્ટ ફીડિંગ માટેના કોઈ કન્સર્ન્સ હોય તો એમને જે પણ ડોક્ટર કે મિડવાઇફ લુક આફ્ટર કરતી હોય પ્રેગ્નન્સીમાં એમની સાથે વાત કરવી જરૂરી છે. જો કોઈ પહેલેથી કોઈ રોગ કે તકલીફ જાણીતા હોય તો એ બધા પણ પ્રેગ્નન્સી દરમિયાન જ જો એમને એડ્રેસ કરવામાં આવે તો ઓવરઓલ બ્રેસ્ટ ફીડિંગના સક્સેસ રેટ ખૂબ વધી જાય. એટલે એમને પ્રેગ્નન્સી દરમિયાન એમના કન્સર્ન્સ વિશે વાત કરવી, એજ્યુકેશન માટે ક્લાસીસ અટેન્ડ કરવા, ઓસ્ટ્રેલિયન બ્રેસ્ટ ફીડિંગ એસોસિએશનની વેબસાઇટને ખૂબ થરલી વાંચવી, એ હું હાઈલી રેકમેન્ડ કરીશ.
ડૉક્ટર બોસ્કી, ઘણી બધી વાતો સાંભળતી હોય છે જ્યારે નવી મમ્મીઓ હોય ત્યારે વડીલો તરફથી, ઘરના વડીલો તરફથી, સગા સંબંધીઓ તરફથી, એના મિત્રો તરફથી, અને આમાં ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પણ સાથે છે. તો તમને પૂછવા ઈચ્છીશ કે સ્તનપાન સાથે જોડાયેલી જે ગેરમાન્યતાઓ છે એ શું છે?
સૌથી વધારે જે સ્તનપાનને ઇન્ટરફિયર કરતી હોય અને આપણા કલ્ચરમાં અંદરથી ખૂબ જ વણાઈ ગયેલી હોય એ છે ગળથૂથી પાવી, કે જેમાં મધના થોડા ટીપા કે ગોળનું પાણી બાળકને પીવડાવવામાં આવે. આવું કરવાથી પ્રોબ્લેમ એ થાય છે કે બાળકની ભૂખ મરી જાય. પહેલા 12 થી 24 કલાકમાં આમ પણ બાળકને બહુ ભૂખ ના હોય, એ મધરના બોડીમાંથી એના પોતાનું ઇનફ સ્ટોરેજ લઈને 16 જૈનમાં હોય. એ સમયે એમને જો કાંઈ પણ શુગરવાળું આપવામાં આવે તો એમની ભૂખ મરી જાય, એટલે એ બ્રેસ્ટ બ્રેસ્ટ પર સક કરવા માટે ઇન્ટરેસ્ટેડ ન હોય અને મધરના બ્રેઇનને એ ખબર ત્યારે પડે કે હવે બ્રેસ્ટ મિલ્ક કરવાનો સિક્રીટ કરવાનો સમય થઈ ગયો છે કે બ્રેસ્ટ મિલ્ક વધારેની હવે જરૂર છે જ્યારે બેબી બ્રેસ્ટ પર સક કરે અને એ એ ગળથુંથી પાવાથી એ ઘણું બધું ઇન્ટરફિયર થતું હોય છે એટલે સ્ટ્રોંગલી આઈ વુડ ડિસ્કરેજ કે એ ગળથુંથી પાય. બીજું આપણા સમાજમાં આ વસ્તુ ખાવાથી બ્રેસ્ટ મિલ્કનો સપ્લાય વધશે કે આ વસ્તુ ખાવાથી નહીં ઓછું થઈ જશે એ પ્રકારની પણ ખૂબ માન્યતાઓ પ્રવર્તે છે જેમાંથી મોટા ભાગનાની કોઈ બેઝ નથી, બિલકુલ પાયા વગરની વાતો છે. મેઇનલી બ્રેસ્ટ ફીડિંગ મધર્સે હાઇડ્રેશન ડેફિનેટલી સારું રાખવું જોઈએ, પાણી અને બેઝિકલી ઓલ બધા જ ટાઈપના લિક્વિડ્સ વધારે લેવા જોઈએ જેથી એમનું હાઇડ્રેશન સારું રહે. એક વસ્તુ જે ઘણી બધી વખત બ્રેસ્ટ ફીડિંગ મધર્સ રિયલાઇઝ નથી કરતી એ છે કે એક વખત એસ્ટાબ્લિશ થઈ જાય બ્રેસ્ટ ફીડિંગ પછી દરરોજ 1 લિટર જેટલું બ્રેસ્ટ મિલ્ક સપ્લાય થતું હોય છે એટલે સેમ વેધરમાં ઘરના બાકીના માણસો કરતા એમને અપ્રોક્સિમેટલી 1 લિટર પાણીની વધારે જરૂર પડે એટલે એ વધારે પીવું ખૂબ જરૂરી છે. મધર ડિહાઈડ્રેટેડ હોય તો બ્રેસ્ટ મિલ્ક સપ્લાય ડેફિનેટલી ઓછો થાય. બીજા ફ્યુ મિથ્સ એવા છે કે બાળકને ફોર્મ્યુલા આપીએ તો બાળક વધારે લાંબુ સૂઈ રહે કે બાળકને ફોર્મ્યુલાથી જેટલું વધારે સારું ન્યુટ્રિશન મળે એ બ્રેસ્ટ મિલ્કમાંથી ન મળે, બ્રેસ્ટ મિલ્ક થોડું પતલું હોય. આ બધી ખરેખર ખૂબ બેબુનિયાદ વાતો છે. મેં પહેલા કીધું એવી રીતે બ્રેસ્ટ ફીડિંગનો મેઇન આધાર છે કે બાળક રેગ્યુલરલી અને રીઝનેબલ અમાઉન્ટ ઓફ ટાઈમ માટે બ્રેસ્ટ ઉપર સક કરે અને તો મધરના બ્રેઇનને સિગ્નલ મળે કે હવે કાલે આપણે વધારે મિલ્ક જોઈએ છે. કારણ કે ખાલી થઈ ગયા પછી, બ્રેસ્ટ ખાલી થઈ ગયા પછી પણ બાળકનું સકિંગ તો ચાલુ જ હતું, એનો મતલબ થાય કે નેક્સ્ટ ડે વધારે જરૂર છે. અને જો બ્રેસ્ટમાં હજી મિલ્ક પડ્યું છે અને બાળકે સક કરવાનું બંધ કરી દીધું કારણ કે થોડાક વખત પહેલા જ એને ફોર્મ્યુલા પીધું છે તો બ્રેઇનને એવો સિગ્નલ મળે કે આવતીકાલે હવે ફોર એક્ઝામ્પલ 1 લિટરની બદલે 800 ml સિક્રેટ કરવાની જરૂર છે. એટલે આ બધી વસ્તુઓ ઓવરઓલ મિલ્ક સપ્લાય માટે ખૂબ જ મેટર કરે કે રેગ્યુલર ઓન ડિમાન્ડ ટાઈપનું ફીડિંગ આપીએ, બાળક જેટલી વાર ભૂખ્યું થાય એટલી વાર એને ફીડ આપીએ અને રેગ્યુલરલી બને ત્યાં સુધી બ્રેસ્ટ મિલ્ક પર જ ફોકસ કરીએ અને અર્લી ઇન્ટ્રોડક્શન ફોર્મ્યુલાનું ના થાય. બીજું પેસિફાયર માટે કે ચૂસણી જેને આપણે કહીએ એના માટે પણ ઘણી બધી જ માન્યતાઓ પ્રવર્તે છે. ઇન જનરલ જો પેસિફાયરની જરૂર હોય તો બ્રેસ્ટ ફીડિંગ એક વખત એસ્ટાબ્લિશ થઈ જાય એટલીસ્ટ 4 થી 6 વીક પ્રોપરલી એસ્ટાબ્લિશ થઈ જાય પછી ઇન્ટ્રોડ્યુસ કરાય. એની પહેલા જો ઇન્ટ્રોડ્યુસ કરે તો બાળક થોડું કન્ફ્યુઝ થઈ જતું હોય છે બોટલ કે નિપલ કે પેસિફાયરની વચ્ચે એટલે એને લીધે પણ બ્રેસ્ટ ફીડિંગ સક્સેસફુલ થવામાં પ્રોબ્લેમ થાય છે.
ડોક્ટર બોસ્કી, તમે બહુ જ સરસ રીતે વાત કરી કે આપણી એક માન્યતા છે કે આ ખાઓ ને આ ન ખાઓ, પણ ખરેખર એવું કાંઈ નથી. તમે તમારી તંદુરસ્તીને જાળવવા માટે જે આપણો સંતુલિત આહાર છે એ ખાઓ, ખૂબ પાણી પીઓ, તમારા માટે મદદ ઓસ્ટ્રેલિયામાં ખાસી બધી ઉપલબ્ધ છે. શ્રોતા મિત્રો, આ જે વિષય છે સ્તનપાન એ એક જ અંશમાં સમાવી શકાય તેવો નથી, એટલે જે બીજો અંશ તમારી સમક્ષ રજૂ થશે તેમાં વાત કરીશું. શું શું લાભ છે માતાને, કયા સંજોગો છે કે જેમાં માતા સ્તનપાન નથી કરાવી શકતી અને કઈ કઈ સમસ્યાઓ છે કે જેનો તેને સામનો કરવો પડે છે એક્સપ્રેસ જ્યારે કરવામાં આવે બ્રેસ્ટ મિલ્કને, તો એ કેવી રીતે કરવું જોઈએ અને કઈ કઈ સાવધાનીઓ છે જે વર્તવી જોઈએ. ડોક્ટર બોસ્કી, આપે SBS ગુજરાતી માટે સમય કાઢ્યો તે બદલ હું હરિતા આપનો આભાર માનું છું.
થેન્ક યુ હરિતા.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Tell us what you think. Rate this podcast on iTunes. It helps other people to find us.